વાલ્મીકિના આશ્રમમાં વિદ્યાર્થીઓ અધ્યયનને લીધે આશ્રમની આસપાસ રમતા હતા, એવામાં અકસ્માત તેમને રામચંદ્રના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નજરે પડ્યો. આશ્રમમાં રહેનારા વિદ્યાર્થીઓને ઘોડો ક્યાંથી જોવામાં આવ્યો હોય, આથી તેને જોતા તેમને ખૂબ અજ્ઞાબી ઉત્પન્ન થઈ. તેઓ કહેવા લાગ્યા, અરે લવ ઘોડો, એવા નામથી જાણીતું શહેરમાં રહેનારું જે આપણા ભણવામાં આવ્યું છે તે આ વખતે અહીં આપણા આશ્રમની પાસે જ આવી પહોંચ્યું છે, ચાલ આપણે તેને જોઈએ. પહેલેથી જ તપોવનમાં રહેવાનું થયેલું હોય બીજા છોકરાઓની પેઠે લવને પણ કદી ઘોડો જોવામાં આવ્યો નહોતો, તો પણ ભણવામાં હોશિયાર હોવાથી ઘોડા વિશે તે સારી રીતે જાણતો હતો. તેણે કહ્યું, હા હા, પ્રાણીશાસ્ત્રમાં તેમજ યુદ્ધશાસ્ત્રમાં ઘોડાનું નામ પ્રસિદ્ધ છે, કહો જો તે ઘોડો કેવો છે? વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા, સાંભળ, પાછળ તેને મોટું પૂંછડું છે અને તેને તે વારંવાર હલાવ્યા કરે છે, લાંબી એવી એને ડોક છે અને ચાર ખરીઓ છે, તે ઘાસ ખાય છે અને કેરી જેવા નિંદાની લાદ કરે છે, વધારે શું કહીએ, નજરે જોવાથી જ તને બરાબર ખબર પડી જશે કે કેવો છે. ચાલ ચાલ આપણે ત્યાં જઈએ, કારણ કે પછી તે દૂર ચાલ્યો જશે. એમ કહી તે બાળકો લવની પાસે આવીને મૃગચર્મ અને હાથ પકડી તેને ખેંચવા લાગ્યા. બાળ સ્વભાવ પ્રમાણે લવને પણ ઘોડો જોવાની ઈચ્છા થઈ, પણ વૃદ્ધોએ તેને ખાસ તેમની પાસે બેસાડી રાખ્યો હતો, એથી તેમની આજ્ઞા વિના જવામાં તેને સંકોચ થતો હતો. પણ તેના સ્વભાવતીઓ તેને બળજબરીથી ખેંચીને લઈ જવા લાગ્યા. આથી લવે ખૂબ નમ્રતાથી વૃદ્ધોને કહ્યું, આર્ય, જુઓ આ મને કેવા ખેંચીને લઈ જાય છે. એમ કહી તે બાળકોની સાથે જવા લાગ્યો. આ વખતે અરુંધતી તથા જનક તેને કહ્યું, વત્સ, જા તું પણ જઈને તારું કૌતુક સમાવ. આ વખતે કૌશલ્યાએ કહ્યું, ભગવતી અરુંધતી, તેને ન જોવાથી જાણે એવું થાય છે કે હું લૂંટાઈ ગઈ, માટે આપણે અહીંથી બીજે જઈએ, એ ચિરંજીવને દોડી જતો જોઈએ. અરુંધતીએ કહ્યું, શું તું ગાડી થઈ છે? આટલી વારમાં તો એ ચપર બાળક અતિ વેગથી કેટલોય દૂર નીકળી ગયો હશે, હવે તે કેવી રીતે દેખાશે? એ વખતે લવની ઓળખાણ પૂછવા માટે વાલ્મીકિ પાસે મોકલેલો સેવક ગુષ્ટિ ત્યાં આવી પહોંચ્યો. તે બોલ્યો, ભગવાન વાલ્મીકિએ કહ્યું છે કે તમે જે પૂછ્યું છે તે એનો વખત આવે સૌને જણાશે. વાલ્મીકિનો ઉત્તર સાંભળી જનકે કહ્યું, જરૂર આમાં કંઈક ખૂબ ગંભીર બાબત હશે, માટે ભગવતી અરુંધતી, સખી કૌશલ્યા, આર્ય ગુષ્ટિ, આપણે બધા જાતે જ જઈને ભગવાન વાલ્મીકિને મળીએ. આ પ્રમાણે વિચાર કરી બધા આશ્રમ તરફ જવા નીકળ્યા. પેલી તરફ છોકરાઓ લવને ખેંચી જઈને તે ઘોડો બતાવતા કહેવા લાગ્યા, કુમાર, જુઓ આ કેટલું વિચિત્ર પ્રાણી છે. લવે કહ્યું, ભાઈઓ, જોયું અને સમજો, આ તો અશ્વમેઘનો ઘોડો છે. છોકરાઓએ પૂછ્યું, તમે કઈ રીતે જાણ્યું? લવે કહ્યું, મૂર્ખાઓ જ છો ને, શું તમે વેદમાં અશ્વમેઘ કાંડ નથી ભણ્યા? તે એક ઘોડાની પાછળ કવચ પહેરેલા, દંડ દીધેલા અને બાણના ભાથા ધારણ કરેલા 100 રક્ષકો હોય છે, તે વાત શું ભૂલી ગયા? અને આ બધું સૈન્ય પણ એવા જ પ્રકારનું છે, એ નથી દેખાતું? જો મારું કહેવું ખોટું લાગતું હોય તો જઈને એ લોકોને પૂછો. છોકરાઓએ લવની વાત ખાતરી કરવા માટે ઘોડાના રક્ષકોની પાસે જઈને પૂછ્યું, અરે ઓ, તમારા બધાથી વિંટરાયેલો આ ઘોડો શા કારણથી બધે ફરી રહ્યો છે? બધા છોકરાઓ ઘોડાનું કૌતુક જોવા આવ્યા હતા, પણ લવ મહાપરાક્રમી ક્ષત્રિયનો પુત્ર હતો. આ વખતે તેના મનમાં જુદા જ વિચારો આવતા હતા. તેને થતું હતું કે આ અશ્વમેઘ એ અત્યંત તેજસ્વી વિશ્વવિજયી ક્ષત્રિયોને અન્ય સર્વ ક્ષત્રિયો કરતાં ચડિયાતા બતાવનારી તેમના પ્રભાવ અને ઉત્કર્ષની એક મોટી કસોટી છે. પેલી તરફ ઋષિકુમારોએ સૈનિકોને ઘોડા વિશે જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ ખૂબ અહંકારથી અપાતો. તે વીરો કહેવા લાગ્યા કે છોકરાઓ, આ ઘોડો, આ ધજા અને વીરોની આ ગર્જનાઓ, આ બધું સાતે લોકના અદ્વિતીય વીર અને રાવણકુળનો ઉચ્છેદ કરનાર મહારાજા રામચંદ્રનું છે. સૈનિકોનું આ કહેવું બીજા છોકરાઓએ ચૂપચાપ સાંભળી લીધું, પણ લવને એ સાંભળી ખૂબ ક્રોધ થયો. તે બોલ્યો, અરે તે લોકો શું બકે છે? તેમના શબ્દો મને સરગાવી મૂકે છે. એ સાંભળી છોકરાઓ પરસ્પર કહેવા લાગ્યા, ખરેખર લવ બુદ્ધિમાન છે, સૈનિકો શું ખોટું બોલે છે તે એને તરત સમજાઈ ગયું. તે વખતે લવ સૈનિકોને કહેવા લાગ્યો, અરે ઓસ, સાતે લોકનો અદ્વિતીય વીર એ શબ્દોથી તમે શું કહેવા માગો છો? શું જગતમાં બીજો કોઈ વીર જ નથી? શું પૃથ્વી ક્ષત્રિય વિનાની થઈ ગઈ છે? સૈનિકોએ કહ્યું, અરે મહારાજ, રામચંદ્રની આગળ ટકે એવો વરી કોઈ ક્ષત્રિય ક્યાંથી હોય? આ સાંભળી લવને ઘણો જ ગુસ્સો ચડ્યો હતો. તે બોલ્યો, અરે અવિચારી માણસો, તમને અધમોને ધિક્કાર છે. તમારો રામચંદ્ર અથવા બીજો કોઈ મોટો વીર હોય તો ખુશીથી મારી સામે આવે, પણ તમે આમ ખોટી ડંફાસ હાંકો તે મારાથી સહન નથી થતું. હવે તમારી સાથે વધારે બોલવું નકામું છે. હું હમણાં જ તમારી ધજાને હરી લઉં છું. એમ કહી તે પોતાના સોગતીઓને કહેવા લાગ્યો, મિત્રો, આ ઘોડાને ઘેરી વરો અને ઢેફા મારતા મારતા લઈ જાઓ. એ બિચારો આશ્રમમાં રૂગલાની સાથે ચરી ખાશે. આ સાંભળી સૈનિકોમાંનો એક જણ મોટી હોશિયારી બતાવતો ક્રોધ અને અભિમાનથી લવ આગળ આવીને બોલ્યો, અરે છઠ, બહુ ચાપલાસ ન કર, શું બોલ્યો તું? ઉગ્ર અને નિર્દય શસ્ત્રધારીઓની આ કતારો બાળકના પણ અભિમાનની વેણ સહન કરી શકતી નથી. અમારા રાજકુમાર ચંદ્રકેતુ અજય વીર છે. તેઓ પૂર્વે ન જોયેલા આ અરણ્યોની શોભાથી આકર્ષાઈને તેને નિહાળવા માટે ગયેલા છે. તેઓ આવી પહોંચે એ પહેલાં તમે બધા આ બાજુની ઝાડીને ઓથે ઓથે ચૂપચાપ જલ્દીથી ભાગી જાઓ. સૈનિકોએ આ પ્રમાણે બીક બતાવી, પણ લવને તેની કંઈ અસર થઈ નહીં. પણ બીજા છોકરાઓ ખૂબ ગભરાયા. તેઓ લવને કહેવા લાગ્યા, કુમાર, જવા દો, ત્યારે આ ઘોડાને આપણે તેને શું કરવું છે? વળી આ બધી યોદ્ધાઓની કતારો ચમકારા મારતા હથિયારો ઉગામીને તમને ડરાવી રહી છે, અને આશ્રમ પણ અહીંથી દૂર છે. તો ચાલો આપણે હરણફારે અહીંથી પલાયન થઈ જઈએ. ભયથી ડરેલા આશ્રમ બાળકોને આ પ્રમાણે કહેતા સાંભળી લવ હસ્યો અને બોલ્યો, ચમકારા મારતા હથિયારો એટલે શું? વરી ચમકાવવા દો તેમને એ હથિયારો, હું તેમની બરાબર ખબર લઉં છું. એમ કહી તે ધનુષ સજજ કરતા બોલ્યો, ચડી આવેલા ઘોર મેઘોની જેમ થરથર ગરજી રહેલા ટંકારવાળું મારું આ ધનુષ્ય હવે ઊંચા ઉઠેલા અગ્રભાગ ઉપર પણછથી વીંટાવાને લીધે લપકારા મારતી જીભથી વીંટરાયેલા ઊંચા ઊંચા દાંતવાળા યંત્રની પેઠે પ્રાણીઓના ગ્રાસ કરવામાં લાગેલા અઠાસ્ય કરી રહેલા વિકટ મધ્ય ભાગવાળા યમરાજન મુખના જેવી ગતિવાળું બની રહો અને પછી તે લડવા માટે તૈયાર થઈને ઊભો. એ વખતે ઘોડાનું રક્ષણ કરનારા તે સૈનિકોએ તેના ઉપર બાણ છોડવાનો આરંભ કર્યો, પરંતુ એટલામાં તો લવના ધનુષમાંથી વીજળીના ચમકારાની જેમ અસંખ્ય બાણો છૂટવા માંડ્યા. એનાથી ઘોડાનું રક્ષણ કરનારી આખી એ સેના ઘેરાઈ ગઈ. ક્ષણ માત્રમાં લવે એ બધાની રેવડી દાણાદાણ કરી મૂકી. એમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘણા ભાગી ગયા.